તારીખ 3/10/1997 અનુભવ સંજીવનીના બોલ નંબર 1704 1710 અને 1725 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 235
1704 નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ ન થાય ત્યાં સુધી વિકલ્પનું એકત્વ ચાલુ રહે છે. વિકલ્પનું એકત્વ એટલે વિકલ્પનો પોતા સ્વરૂપે અનુભવ, પોતાપણે અનુભવ, એ વિકલ્પનું એકત્વ છે. પણ તે મિથ્યા અનુભવ છે અથવા જૂઠનો અનુભવ છે. મિથ્યા અનુભવ છે અથવા જૂઠનો અનુભવ છે, કેમ કે પોતે તેવો નથી. જેવો વિકલ્પ છે એવો પોતે નથી, છતાં પણ વિકલ્પનો પોતા સ્વરૂપે અનુભવ તે જૂઠનો અનુભવ છે. જૂઠનો અનુભવ છે, મિથ્યા અનુભવ છે અથવા જૂઠનો અનુભવ છે. પછી એ વિકલ્પ સ્વરૂપ સંબંધી હોય તો પણ તે જૂઠનો અનુભવ છે. આમ તો વિકલ્પ છે એ એક વિકલ્પના છે, વિકલ્પ છે તે એક વિકલ્પના છે. વિકલ્પના છે એટલે કે કોઈ એક પ્રકારની કલ્પના છે, વિશિષ્ટ કલ્પના તે વિકલ્પના. તમારા માટે નવો છે, શાસ્ત્રમાં વિકલ્પ છે તે એક કલ્પના છે. એટલે એને વિકલ્પ ના કયો કે વિકલ્પ કયો, બે એક અર્થ છે. કલ્પનાને વિકલ્પ ના કયો કે વિકલ્પ કહો, તે બંને એક અર્થ છે. જેવો પોતાપણે વિકલ્પનો અનુભવ છે એવો આત્મા નથી. આત્મા તો સ્વરૂપે નિર્વિકલ્પ છે, તેથી તેનો વાસ્તવિક અનુભવ નિર્વિકલ્પ છે. અવસ્થામાં વિકલ્પ ઉત્પન્ન થાય ને એનો એકત્વપણે અથવા પોતાપણે અનુભવ થાય તે જૂઠનો અનુભવ છે. પછી એ વિકલ્પ સ્વરૂપનો હોય તો પણ સમયસારમાં આ વિષયની સૂક્ષ્મતા ઘણી લીધી છે. 144 ગાથામાં એવું લીધું છે કે જેને સ્વરૂપની ઓળખાણ થાય છે એના જ્ઞાનના પર્યાયમાં સ્વરૂપ લક્ષ્યગત થાય છે, અને સ્વરૂપ લક્ષ્યમાં રહે છે, અને સ્વરૂપમાં વિકલ્પ પણ ચાલે છે. ચારિત્ર ગુણના પર્યાયમાં સ્વરૂપનો વિકલ્પ ચાલે છે, જ્ઞાનના પર્યાયમાં સ્વરૂપ લક્ષ્યમાં રહે છે, અને શ્રદ્ધાના પર્યાયમાં હજી સ્વરૂપની શ્રદ્ધા નથી, પણ જે મિથ્યા શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે, તે અતિ મંદતાને પામેલી છે, અત્યંત મંદ થયેલી છે. સમ્યક શ્રદ્ધા સ્વરૂપ અનુ નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવ થતા થાય છે. જ્યારે નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવ થતા સમ્યક શ્રદ્ધા થાય છે ત્યારે જ્ઞાનમાં સ્વસંવેદન થાય છે, ચારિત્રમાં વિતરાગ ભાવે નિર્વિકલ્પતા થાય છે અને શ્રદ્ધામાં સમ્યક દર્શન થાય છે. હવે જેને સ્વરૂપની ઓળખાણ થઈ, ભાવ ભાષણ થઈ અને સ્વરૂપ સન્મુખતા થઈ, જ્ઞાનમાં સ્વરૂપ લક્ષમાં રહે છે અને વિકલ્પ ચારિત્ર ગુણમાં ચાલે છે અને હજી એની સાથેનું એકત્વ મીટ્યું નથી, નિર્વિકલ્પ થાય ત્યારે પેલું એકત્વ તૂટે છે, એનું એકત્વ સૂક્ષ્મપણે પણ ચાલુ છે, ત્યાં સુધી આચાર્યજીએ અને નિશ્ચયનો પક્ષ વાળો કયો છે? કેવો કયો છે? નિશ્ચયનયના પક્ષમાં છે. એટલે નિશ્ચયનયનો વિષય જે આત્મા છે, શુદ્ધાત્મા છે, એનો વિકલ્પ છે, એના વિકલ્પની સાથેનો એકત્વ છે, માટે એને નિશ્ચયનયનો પક્ષ કયો છે. એ પક્ષથી બહાર નથી નીકળ્યો. પેલા વ્યવહાર નયના વિષયનો પક્ષ હતો એને, હવે નિશ્ચયનયના વિષયનો પક્ષ છે. બંને પક્ષ જ છે. પક્ષ છે ત્યાં સુધી નિષ્પક્ષ નથી, પક્ષ છે ત્યાં સુધી નિષ્પક્ષ નથી. પક્ષાંતિ ક્રાંત થાય ત્યારે નિષ્પક્ષ થઈ અને સ્વરૂપ અનુભવ થાય. એટલે ત્યાં એમ કહ્યું કે નિશ્ચયનયનો પક્ષ થયો અને સ્વરૂપ લક્ષમાં આવ્યું, તેથી શું હજી અનુભવ ક્યાં થયો છે? તેથી શું એમ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તેથી કાંઈ નહીં, અનુભવ જ જોઈએ. પોતાના સ્વરૂપના અનુભવ વચ્ચે વિકલ્પની દિવાલ સ્વરૂપના અનુભવમાં અંતરાય કરે છે. એ વિકલ્પ ભલે સ્વરૂપનો છે તો પણ એ અનુભવમાં દિવાલ છે, વિભાવ છે ને, એ છે ત્યાં સુધી અનુભવ નથી. વિકલ્પ ચાલુ છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ નથી, માટે એને એ વિકલ્પને, સ્વરૂપના વિકલ્પને સ્વરૂપના અનુભવમાં અંતરાય રૂપ ગણીને દિવાલ સમાન ગણે છે, પડદો મૂકતો છે. આડો સ્વરૂપનું દર્શન નથી થવા દેતું. સ્વાનુભવમાં પ્રત્યક્ષ દર્શન છે, અહીંયા પ્રત્યક્ષ દર્શન નથી, વચ્ચે પડદો છે, વિકલ્પનો પડદો છે. વચ્ચે વિકલ્પ નહી તૂટતા, ચાલુ રહેતા હે. ઇતના પુરુષાર્થ મંડે, પુરુષાર્થ મંડે,
ક્યોંકિ ઉસકો જાતિ કી તો પહેચાન હે,
જાતિ કી પહેચાન હોગી, ફિર ભી અભેદ અનુભવ નહીં કિયા, ઓર અભેદ અનુભવ હોવે ઉતના પુરુષાર્થ નહીં ચલા.
ઉસકા ક્યા કામ?
ક્યોંકિ વૈસે યે જો વિકલ્પ હે તો અંતર દાહ એસા લગતા હે.
હાં, ઓ વિકલ્પ ભી આકુલતા જનક હે,
ઓર જ્યાદા આકુલતા લગતા હે.
હાં, ઓર ઉસકા અપને રૂપ અનુભવ હે, સ્વરૂપ લક્ષ મેં ફિર ભી અનુભવ મેં અપનાપણા હે વિકલ્પ કે સાથ. નિરાકુળતા છે, સ્વરૂપમાં નિરાકુળતા છે, વિકલ્પમાં આકુળતા છે, બે એક સાથે છે એટલે કમ્પેરિઝન થઈ જાય છે. પુરુષાર્થ વધતો વધતો તીવ્ર થાય છે, ક્રમે કરીને પુરુષાર્થ ઉત્પન્ન થયો, પછી વધવા લાગ્યો, પછી કોઈ એક તબક્કે એટલો વધે છે ત્યારે વિકલ્પનો ઉત્પન્ન થવું બંધ થાય છે અને નિર્વિકલ્પ દશા થાય છે, એમ છે. એટલે હજી જ્યાં સુધી પર્યાપ્ત માત્રામાં ઉગ્ર પુરુષાર્થ નથી થયો ત્યાં સુધી એ પુરુષાર્થને મંદ પુરુષાર્થ ગણવામાં આવ્યો. અનુભવ થાય એટલું પુરુષાર્થ નું પરાક્રમ થાય. મંદ થવાનું, મંદ રહે છે એમાં ક્રમ પડે છે ને. પુરુષાર્થ ઉત્પન્ન થયો પછી વધવા લાગ્યો, વધતો 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 એક તબક્કે સ્વરૂપ અનુભવ કરાવે છે. તો એ જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધીનો મંદ જ ગણાય ને, કારણ કે એની તીવ્રતા એ અનુભવ છે. એનું કારણ એવું છે, પોતે સ્વરૂપ પ્રત્યક્ષ ને, સ્વરૂપ છે એ પ્રત્યક્ષ છે, લક્ષમાં આવ્યું છે સ્વરૂપ, પણ હજી પરોક્ષતામાં ઉભો છે. સ્વરૂપ ને પુરુષાર્થ ને તીવ્ર થવાનું કારણ સ્વરૂપની પ્રત્યક્ષતા છે. પુરુષાર્થ તીવ્ર થવાનું કારણ સ્વરૂપની પ્રત્યક્ષતા છે. તો એ પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ કરી કરીને ઉગ્રતા આવે છે. મોક્ષ માર્ગમાં પણ ચોથા ગુણસ્થાન વાળા કરતા પાંચમા ગુણસ્થાન વાળાનો પુરુષાર્થ ઉગ્ર છે. તેથી પાંચમા ગુણસ્થાનની અપેક્ષાએ ચોથા ગુણસ્થાન વાળાનો પુરુષાર્થ મંદ છે. એવી જ રીતે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળાનો પુરુષાર્થ મુનિનો તીવ્ર છે, ચોથા પાંચમાનો મંદ છે. એ જ રીતે ઉપરના ગુણસ્થાનોની અપેક્ષાએ નીચેના ગુણસ્થાન વાળાનો પુરુષાર્થ મંદ છે, અપેક્ષાએ મંદતા છે. એમ સ્વરૂપ અનુભવ છે ચોથું ગુણસ્થાન છે. એ અનુભવ થયા પહેલાનો જે પુરુષાર્થ સમ્યક સન્મુખતામાં ઉત્પન્ન થયો એ પહેલા ગુણસ્થાનમાં છે. પુરુષાર્થ ગુણસ્થાન પહેલું છે, ત્યાં અનુભવ થયો નિર્વિકલ્પનો ત્યારે ચોથું ગુણસ્થાન આવ્યું, એ પહેલા પહેલું ગુણસ્થાન છે. પ્રત્યક્ષ નથી, પણ જયારે ભાવભાષણ થયું ત્યારે પ્રત્યક્ષ અંશે અને પ્રત્યક્ષતા જોઈ, પ્રત્યક્ષતાનું ભાવભાષણ થયું એટલે પુરુષાર્થ જાગ્યો, ઉત્પન્ન થયો. હવે એ ઉત્પન્ન થયેલો પુરુષાર્થ વધે છે, વધી વધીને કોઈ એક વખતે એકદમ પ્રત્યક્ષ કરી લે છે સ્વરૂપ.
જ્ઞાનમાં જે
જ્ઞાન વેદન છે સ્વસંવેદન આવે ત્યારે પ્રત્યક્ષ થાય એમ છે. એટલે ગુણસ્થાન પહેલું છે અને વિકલ્પ રૂપ જે કસાય છે એ અનંતાનુબંધીની જાતનો છે. હજી એ સ્વરૂપ અનુભવ થશે ત્યારે અનંતાનુબંધીની જાત ખતમ થશે, ત્યાં સુધી ખતમ નહીં થાય. એમ સૂક્ષ્મપણે વિચારીએ તો એવી પરિસ્થિતિ છે. હવે શું કહે છે કે જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે વિકલ્પનો પોતાપણાનો અનુભવ છે એ જૂઠ છે એમ ભાસે. શું છે વિકલ્પ? સ્વરૂપનો વિકલ્પ પણ જૂઠનો અનુભવ છે એમ ભાસે ત્યારે સમ્યક્ત્વ છે. એવું સમ્યક્ત્વનું ઉપલક્ષણ છે. સમ્યક્ત્વનું ખરું લક્ષણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે, અસ્તિત્વ છે એટલે. અને વિકલ્પનો અનુભવ જૂઠ છે એમ ભાસે એનું ઉપલક્ષણ છે.
મતલબ વિકલ્પ જે છે તે હું નથી,
તે હું નથી એવું ભેદજ્ઞાન ત્યાં ચાલે છે, પણ હજી અનુભવ એનો પોતાપણે છૂટ્યો નથી. સ્વાનુભવ તો અભેદ દશા છે, સ્વાનુભવ તો સ્વરૂપ સાથેની અભેદ દશા છે. તેથી ભેદપણે ભેદભાવે થતો પોતાનો અનુભવ પણ જૂઠો છે. તેથી ભેદ પણ એટલે વિકલ્પમાં વિકલ્પ થયો એટલે ભેદ પીડ્યો વચ્ચે, ભેદ એટલે અંતરાય દિવાલ. એ ભેદભાવે થતો પોતાનો અનુભવ, ભેદભાવનો પોતાનો અનુભવ વિકલ્પ છે, ભેદરૂપ છે, એમાં પોતાનો અનુભવ પણ જૂઠો છે. પોતાનો આવો અનુભવ જૂઠો છે એવો અનુભવ સમ્યક તો છે. તેથી ભેદપણે ભેદભાવે થતો પોતાનો અનુભવ પણ જૂઠો છે આવો અનુભવ સમ્યક તો છે. આ શૈલી લીધી છે સમયસાર કળશ ટીકામાં રાજમલજી. આ શૈલી લીધી છે બહુ અધ્યાત્મ પ્રધાન શૈલી છે, અનુભવ પ્રધાન શૈલી છે. આત્મભાવ એ આત્માનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમમય ભક્તિભાવ છે. આત્મભાવ એ પોતાના આત્માનો પોતાના નિજ પરમાત્મા પ્રત્યેનો ભક્તિભાવ છે અને એ પ્રેમમય ભક્તિભાવ છે. જેથી આત્મા અને પરમાત્માનું ઐક્ય સધાય છે આ પરાભક્તિની છેવટની હદ છે. આવી પરાભક્તિનો નાની હૃદયમાં એટલે અંતરંગમાં અનુભવ કરે છે અને એવો અનુભવ કરવાની જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. સમાયું 201 નો મથાળો. પરબ્રહ્મ નિર્વિકાર હોવા છતાં પ્રેમમય પરાભક્તિને વશ છે એવો જે હૃદયમાં અનુભવ કરે છે તે જ્ઞાનીઓની આ ગુપ્ત શિક્ષા છે. હેડિંગ છે 201 નો. અધ્યાત્મનું આ ગુપ્ત રહસ્ય જેને સમજાય છે તે ધન્ય થઈ જાય છે. અધ્યાત્મનું આ ગુપ્ત રહસ્ય જેને સમજાય છે તે ધન્ય થઈ જાય છે. હવે આમાં શું કહેવું છે? ભક્તિ તીવ્ર ભક્તિ એટલે પરાભક્તિ લીધી, પણ એટલી ભક્તિ ન લીધી, પ્રેમમય ભક્તિ લીધી. હવે પ્રેમ એટલે શું છે? પ્રેમ છે એ આસક્તિ છે. પ્રેમ છે એ શું છે? આસક્તિ છે. પણ પરપદાર્થમાં આપણે એને આસક્તિ કહીએ છીએ, સ્વપદાર્થમાં એને ભક્તિ કહીએ છીએ. આસક્તિ શબ્દ નથી વાપરતા. પ્રેમ શું ઈચ્છે? હયાતી ઈચ્છે, મોજુદગી ઈચ્છે, સામિત્ય ઈચ્છે. જેને જેના ઉપર પ્રેમ હોય એ એને દૂર ન થવા દે. શું? જેમ કે સત્પુરુષ પ્રત્યે પ્રેમ છે, તે સત્પુરુષને ચરણ કમળ માટે એને સમીપ જ રહેવા માંગે. એમ જેને આત્મા ઉપર પ્રેમ હોય તો એનો જે ભાવ છે એ આત્માથી જુદો રહેવાનો અમારે, આત્માની સાથે અભેદ રહે. જુદો ન રહીએ એટલે અભેદ રહીએ, એ પ્રેમની પરાભક્તિ નહીં. હું તો નિર્મલ પર્યાય કી તો બાત હૈ. રાગ નહીં હૈ, પ્રેમ હૈ વો રાગ નહીં હૈ. वो बात है इधर का,
इसीलिए से प्रेम भक्ति का.
हाँ,
अलग के लिए खाली भक्ति नहीं लेकर के प्रेम भक्ति क्यों है?
हाँ, कृपालु देव ने वो शब्द प्रयोग किया है. भक्ति प्रेम रूप थे बिना ज्ञान शून्य है. किम जी भाई, એવું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે શું કરશો? નાની કરતા પણ જ્ઞાનમાં વધારે તમને પ્રેમ છે એ એક અયોગ્યતા છે એમ કહ્યું છે. એવી એક અયોગ્યતા છે. પ્રેમ બિના ભક્તિ હો સકતી ભક્તિ પ્રેમ બિના ભક્તિ નહીં હો સકતી. પ્રેમ પર ભક્તિ સાથે રહેતા હૈ એસી બાત હૈ.
તો
ભક્તિ એક આસક્તિ હૈ. વો ભક્તિ હૈ વો એક આસક્તિ હૈ. લેકિન વહાં આસક્તિ નહીં બોલતે. પર પદાર્થ મેં જો પ્રેમ હૈ ઉસકો આસક્તિ બોલતે. સ્વ પદાર્થ મેં ઉસકો ભક્તિ બોલતે. ઇસલિયે વો પ્રેમ ભક્તિ સે બિના નહીં હોતા. લેકિન જો ઓગ ભક્તિ હૈ વો પ્રેમ બિના હોતી હૈ. વો રાગ રૂપ હૈ. વો રાગ રૂપ હૈ. ટીકેગી તો ભી અહમ ભાવ લેકર ટીકેગી. મેં ભક્તિ કરતા હું. મેરી જૈસી ભક્તિ દૂસરે કી નહીં હૈ. તો ભક્તિ ભાવ મેં ભી અહમ કરેગા.
ભક્તિ મેં કરતા હું ઉધર વચન જાતા
હૂં. હા તો વો અહમ ભાવ હો ગયા ના. વો વેટેજ કી ભૂલ હોગી ને.
નિર્મલતા
નહીં. હા રાગ મેં નિર્મલતા કહાં સે આયેગી. એટલે એમને એમની ભાષામાં વાત કરતા હતા. હરિની ભાષામાં. હરિ એટલે ઈશ્વર. તો કે તમે ખરેખર જો તમને ઈશ્વર ભક્તિ પણ હોય તો તમારે ઈશ્વર પ્રત્યે કોઈ યાચના ન કરવી જોઈએ કે તમે મને અનુકૂળતાઓ આપો, મારી પ્રતિકૂળતાઓ દૂર કરો. એવી કોઈ યાચના ખૂણે ખાતરે પણ ન હોવી જોઈએ. એટલે કે તમારી ભક્તિ છે એ નિસ્વાર્થ હોવી જોઈએ. પરંતુ તમે અંદર સ્વાર્થ છે એટલે ભક્તિ કરો છો. એ તમે ઈશ્વરની ભક્તિ નથી કરતા, તમારા સ્વાર્થની ભક્તિ કરો છો. એટલે ઇટ્સ અ બાર્ગેનિંગ.
સાંસારિક વાસના ના છે.
હા
કોઈ પણ રકમ, કોઈ પણ રકમ,
કોઈ પણ પ્રકારની કામના ઈચ્છા
માંગણી,
કામના ઈચ્છા વાંછા કઈ નહીં જોઈએ. તો તમારી ઈશ્વર પ્રત્યેની ભક્તિ સાચી ભક્તિ ગણાય એમ એમને કહેવા માંગે છે. તો પછી સુભગભાઈએ કીધું કે આપ એવી વાત કરો છો પણ આ નરસિંહ મહેતા વગેરે અમુક એવા ભક્તો થયા જેને ઈશ્વર ભક્તિ ઘણી કરી, બહુ સારી ભક્તિ કરી અને એમના દુઃખ દૂર કર્યા ઈશ્વરે, એવા પરચા પૂર્યા છે. હા કે પણ એ પરચા કદાચ એવા પૂર્યા હોય ઈશ્વરે તો પણ એ ભક્તની ઈચ્છાઓની ઉપર વટીને કર્યું હશે. સાચો ભક્ત હોય તો ભક્ત માગ્યું નથી. ભગવાન ને ભલે એવી ઈચ્છા થઈ ગઈ હોય, કારણ કે અહીંયા તો સરાગી ભગવાન છે બધા, એના એના ઈશ્વર છે, બધા સરાગી છે. એટલે કે એને એવી ઈચ્છા થઈ હોય કે અમારો ભક્ત દુઃખી થાય છે એટલે લાવ એની ઈચ્છા, એનું દુઃખ હું એનું કામ કરી દઉં. તો કે એની ઈચ્છાની ઉપર પડ જઈને કર્યું હશે. કે એ તો ઈચ્છે જ નહીં કે સાચો ભક્ત હોય, એ ઈચ્છે જ નહીં. હું તો ના જ પાડે કે નહીં, તમને તમારે મારા માટે પરિશ્રમ લેવાનો હોય. એ વાત જ કેમ બને કે મારું કામ તમે કરો એનો અર્થ કે હું શેઠ ને તમે વાણોતર, તમે મહેતાજી થયા, નોકર તમે થયા. હા મોટા પુરુષ ને કામ સોંપાય જ નહીં, કોઈ ગુરુ ને કે ઈશ્વર ને કામ સોંપાય જ નહીં. તમે મારું કામ કરો.
સુદામા પણ વગર માં એક પાસે આવી ગયા. હા સુદામા ગયા દ્વારકા સુધી. હા અને વગર માં ગયા પાસે.
એ તો એમ જ ને, કેમ કે એને નિષ્કામ પ્રેમ હતો. એ લોકો બે જણા સાથે ભણતા હતા. સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા સાથે ભણતા હતા. અમે ભણતામાં એની કવિતા આવે છે, તને સાંભળે રે, તને કઈ સાંભળે છે, મને કેમ વિસરે રે, આપણે બે સાથે જતા તને સાંભળે રે. પછી જંગલમાં લણના બળતણ માટેના લાકડા વીણવા જતા બે, મને કેમ વિસરે રે. સવારે વહેલા ઉઠીને આપણે સ્વાધ્યાય કરતા તને સાંભળે રે.
अच्छा
है,
यही तो है।
अच्छा દરિદ્ર બ્રાહ્મણ હતા, પછી કોઈ એને એક વખત એમ થયું કે મારા મિત્ર ને મળવા તો જાવ, ભલે ગમે એટલો મોટો થઈ ગયો હોય, મોટો ત્રણ ખંડ નો રાજા થયો, પણ મારો તો મિત્ર છે ને, એટલે મિત્ર તરીકે એને મળવા ગયા। મળવા જાય ત્યારે કે એના છોકરા તો મારે કઈ ભાગ તો લઈ જવો જોઈએ ને, કે એની પાસે કઈ પૈસા હતા ને, ઘરમાં થોડાક તાંદુલ એટલે ચોખા હતા, એને પોટકી બાંધી કપડાની, એને કેમ ભાઈ પેકેટ બેકેટ બનાવવાનું, એની પાસે કાગળ હતા નહીં, એવાને પેકેટ હતું ને, પેકેટને શોભાયમાન કર્યો, એવા કાગળ હતા ને, એની પાસે કઈ, એટલે એને મેલી ઘેલી કપડાની, કપડું એનું જે હોય ને ભેટી પડ્યા, શ્રી કૃષ્ણ તો એને ભેટી પડ્યા, ઓહો મારો ભાઈબંધ આવી ગયો, ઘણા વખતે મને મળ્યો, જોતા હોય તને આમ પ્રેમ ઉભરાઈ ગયો, હે સિંહાસન ઉપર બેસાડ્યા, હા પકડ ઉભરે તારા તારા છોકરાનો ભાગ લઈ લે, કહેતો ત્રણ ખંડા ધણી પોટકી, તારા છોકરાને ચોખા લાવ્યો છું ભાગ કરવા, ભાગ માટે બહુ પ્રેમથી એને લીધા, જરાય એને એની આનાકાની ન કરી। ભાગવતમાં બહુ સારો પ્રસંગ વર્ણવે છે નિષ્કામ પ્રેમનો, એ તો અહીંયા તો એવું આવે છે કે શ્રી કૃષ્ણ એમાંથી ચાખે છે, કાચે કાચા ચોખા થોડા ખાય છે, એટલે આ પેલા એને થોડો વૈભવ જોયો ને, એટલે એને થોડું અમારે ચોખા આવો ભાગ કેમ અપાય છોકરાને, જરા કઈ હંતાડતા હતા, આ તો વિચક્ષણ પુરુષ એટલે જોઈ ગયા કે હંતાડા શું પણ હતો, તો હું લાવું ચાલો ચોખાનો ભાગ લેવો, કાંઈ વાંધો નહીં, કે બહુ સરસ, કે બહુ સરસ લાવ લાવ કે એને બહુ સરસ ત્યાં વર્ણન કથાકારે બહુ સરસ વર્ણન કર્યું છે। કઈ માગ્યા વગર જ જાય છે, એટલા દરિદ્ર હતા, પણ એને શ્રી કૃષ્ણ પાસે કઈ માગ્યું નહીં, તો એના ઘરે તો સોના ને દ્વારકા હતી, સોનાના મહેલો હતા એના, 16108 રાણીના 16108 મહેલ, અને એક એક મહેલ પાસે એક એક જૈન મંદિર સોનાનું, એ સ્વતંત્ર પૂજા પોતાના મંદિરમાં કરવા જાય, કોઈ એકબીજાને એકબીજી ડિસ્ટર્બ ન કરે, એટલી સગવડ કરી આપેલી, તો શું છે કે કુંડલીને આવેલા ને એટલે દેવો એ બધી રચના કરે છે। આ તો ગોકુળમાં રમતા હતા ગોવાળિયારે, હા તોફાન મસ્તી કરતા હતા, ત્યાં ઓલા દેવો આવ્યા, મહારાજ આપનો પુણ્યનો ઉદય શરૂ થયો છે ને, અમે દ્વારકા બનાવીને આવ્યા છીએ, પધારો દ્વારકામાં, આવે અહીં ઘણું રહીએ આપણે, યુવાન થઈ ગયા હતા છે ને, ત્યાં લઈ ગયા, પ્રેમમાં માગવાનું હોતું નથી, સમર્પણ ભાવ હોય છે, અને રાગમાં અપેક્ષા વૃત્તિ હોય છે, કે આને મારું આમ કર્યું કે ન કર્યું, આ મારું આટલું કેમ ન કરે, એવી જે અપેક્ષા વૃત્તિ એ રાગ છે, પ્રેમમાં એ વસ્તુ નથી, પ્રેમમાં સમર્પણ હોય છે, અને એવું સમર્પણ હોય છે કે જેની ગણના નથી હોતી, ગણતરી ન હોય, ગણતરી કરે એટલે વાત પૂરી થઈ ગઈ, ખલાસ થઈ ગઈ, પારકો થઈ ગયો, પ્રેમમાં પારકાપણું નથી, પોતાપણું છે, અંતરદ્રષ્ટિનું કાર્ય સ્વભાવને ગ્રહણ કરવાનું છે। અહીંયા એક અંતરદ્રષ્ટિ શું છે અને બહિર્દ્રષ્ટિ શું છે એનો તુલનાત્મક વિચાર છે, અંતરદ્રષ્ટિ નું કાર્ય સ્વભાવને ગ્રહણ કરવાનું છે, તેથી વિભાવ અને વિભાવનો વિષય તે ગૌણ કરે છે, ગૌણ કરે છે, અથવા તો અંતરદ્રષ્ટિ માત્ર સ્વભાવને જ ગ્રહણ કરે છે, એ સિવાય કોઈને ગ્રહણ કરતી નથી, તે સ્વભાવના ઊંડાણ સુધી જાય છે। આવી દ્રષ્ટિ મુમુક્ષુ જીવે કેળવવી ઘટે છે, આ દ્રષ્ટિ કેળવવી જોઈએ। સ્વભાવને ગ્રહણ કરવાનો દૃષ્ટિકોણ મુમુક્ષુએ કેળવવો જોઈએ, તો એ વિભાવમાં વિભાવ સ્વભાવને પકડે અને જ્ઞાનમાં આત્મ સ્વભાવને પકડે। એ અંતરદ્રષ્ટિનો વિષય થયો, અંતરદ્રષ્ટિનો પ્રકાર થયો, કે આવા પ્રકાર એની પાસે એ પ્રકારની શક્તિ નથી, એબિલિટી નથી અને યોગ્યતા પણ નથી। તે છીછરી દ્રષ્ટિ છે, ઓલી ઊંડી દ્રષ્ટિ છે, જયારે આ છીછરી દ્રષ્ટિ છે, ઉપર ઉપરથી જોવે છે। તેથી સ્વભાવની વાસ્તવિકતા ગ્રહણ કરી શકતી નથી, એ દ્રષ્ટિ છે, એ સ્વભાવની વાસ્તવિકતા ગ્રહણ કરી શકતી નથી અને તેથી તેમાં ભૂલ થાય છે। અને આપણે એક પ્રશ્ન ઉઠાવી શકીએ કે જ્યારે શ્રી ગુરુ એમ કહે છે કે જીવ છે એ ઉપયોગ લક્ષણ વાળો છે, ઉપયોગો લક્ષણમ, એટલે કે જ્ઞાનના પર્યાયમાં સ્વભાવ મોજૂદ છે, જ્ઞાનના પર્યાયમાં સ્વભાવ મોજૂદ છે, છતાં જ્ઞાનનો પર્યાય જણાય છે અને સ્વભાવ કેમ જણાતો નથી? તો છીછરી દ્રષ્ટિ છે ત્યાં સુધી સ્વભાવ નહીં જણાય, બાહ્ય દ્રષ્ટિ છે ત્યાં સુધી સ્વભાવ નહીં જણાય, અંતરદ્રષ્ટિ હશે ત્યારે સ્વભાવ જણાશે। જ્ઞાનમાં રહેલો જ્ઞાન સ્વભાવ એ જ્ઞાનના અંતરંગમાં રહ્યો છે, જ્ઞાનના બાહ્ય અંગમાં તો અનેક પ્રકારના જ્ઞાયાકારો ઉત્પન્ન થાય છે અને એ જ્ઞાયાકારોથી તે જ્ઞાનનું બાહ્ય અંગ અનેક રૂપતા ધારણ કરે છે। જ્યારે સ્વભાવ એક રૂપ છે, સ્વભાવ અનેક રૂપ નથી, એટલે ઉપયોગ લક્ષણ હોવા છતાં પણ ઉપયોગનું બાહ્ય અંગ છે તે સ્વભાવ આકારે નથી, સ્વભાવ સદૃશ નથી, સ્વભાવ જેવું નથી, પણ જ્ઞાનનું અંતરંગ છે, ઉપયોગનું અંતરંગ છે તે સ્વભાવ સદૃશ, સ્વભાવ જેવું, સ્વભાવ સ્વરૂપે છે, તેથી ત્યાંથી આત્મા ઓળખાય છે। પણ અંતરદ્રષ્ટિ જોઈએ, એના માટે સ્વભાવને ગ્રહણ કરવાની અંતરદ્રષ્ટિ જોઈએ। એટલે જેને બાહ્યક સ્વરૂપનો મહિમા હોય, રસ હોય, એને અંતરદ્રષ્ટિથી સ્વભાવ ગ્રહણ થવો અને સ્વભાવનો રસ આવવો અને સ્વભાવનો મહિમા આવવો એ બની શકે નહીં। માટે પોતાના ક્ષોપસમ જ્ઞાનનો રસ ન ચડવો જોઈએ અને બીજા કોઈ વિદ્વાનોને ક્ષોપસમ જ્ઞાન હોય એનો મહિમા આવવો ન જોઈએ। જ્યાં સુધી બીજાના ક્ષોપસમ જ્ઞાનનો પણ મહિમા આવે છે, બહુ સારું સમજાવે છે, બહુ સારું બોલે છે, ઘણો સારો અભ્યાસ છે, અંતરદ્રષ્ટિને નહીં પકડી શકે, અંતરદ્રષ્ટિ નહીં આવે એમ।
ક્ષોપસમ
ભી હોતા હૈ, કભી કભી જ્ઞાની વિદ્વાન ભી હોતે હૈ, જ્ઞાની વિદ્વાન નહીં ભી હોતે હૈ, લેકિન જ્ઞાની અચ્છી તરહ જાનતે હૈ કે વિદવત્તા હૈ વો જ્ઞાન નહીં હૈ, तो बाह्य ज्ञान है जिसका मूल्य, जिसका रस, जिसकी महिमा ज्ञानी को नहीं होती।
ये उनके परिणाम में ये चीज है जो मुक्त पकड़ सकता है।
हाँ, पकड़ सकता है
उनका उस समय भी। हाँ। जो अंतर्मुखता है।
हाँ, उसकी महिमा है,
उसकी महिमा।
हाँ, उसका उसका रस है, उस महत्व उसका है। हाँ, उसका वेट उस पर नहीं है, बाह्य ज्ञान पर उसका वजन नहीं जाता। तो रस आवे तब तो वजन जावे ना, रस नहीं आता तो वजन कैसे जाएगा।
इसमें तो जैसे वैसे वो जैसे दूरदर्शी आत्मा का ऐसे बाहर में लगे कितना रस आता है,
वो तो स्वभाव दिखता था, तो स्वभाव की महिमा प्रत्यक्ष तौर से दिखता है। बाह्य दृष्टिमान जीव में स्वभावना ऊंडाण सुधी पहुंचवानी क्षमता अने योग्यता होती नहीं, ते छीछरी दृष्टि छे, तेथी स्वभावनी वास्तविकता ग्रहण करी शकती नहीं। स्वभाव छे छता है तेथी तेमा भूल थाय छे, स्वभाव ग्रहण नहीं थवाथी भूल थाय छे। बाह्य दृष्टिवान जीव विभाव ने मुख्य करे छे, बाह्य दृष्टिवान शू करे छे विभाव ने, पछी ज्ञान नो विभाव होय तो मुख्य थाय, अने रागादी जे चारित्र नो विभाव छे एमा एना पण एने मुख्यता एने थाय। अथवा बाह्य त्याग अने बाह्य त्याग अथवा बाह्य ग्रहण की क्रिया अने बाह्य क्षोभ ने ते मुख्य करे छे। तो बाह्य क्रिया ने मुख्य करे छे, ग्रहण त्याग ने जे क्रिया छे एने मुख्य करे छे।
जो बाह्य जो विद्वान होते हैं वो किसी की भी महिमा करते हुए नहीं दिखते, वो अपनी ही महिमा करते हैं।
हाँ, उनको अहम भाव अपना होता है ना, इसलिए हो जाती है। तो अपनी बात कभी कभी अपनी महिमा के किए बिना नहीं रहेगा, बीच बीच में वो बात आ जाएगी। जिसको जिसकी महिमा होती है वो बात वो किए बिना नहीं रहता। हमारे हमारे यहाँ एक दृष्टांत आता है। एक डोशी होती, आम दरिद्र थे, झूंपड़ी में रहते थे, पर थोड़ी घनी मूड़ी बचावेली ने, एटले ने बहु सरस हीरा ने केवी कोई सारी मीटी बनावीने पहेरी। हवे एने एनो महिमा बहु हतो, तो बधी मूड़ी एमां नाखे एने, मूड़ी नाखे, पण हवे एनी मीटी जोवे कोण? झूंपड़ी में रहती थी, एटले ने झूंपड़ी हळगावी, ઝૂંપડી હગાવી ને કે જો મારી ઝૂંપડી હોય, એ મારી ઝૂંપડી હોય, એ મારી ઝૂંપડી હોય, આ માંગણી કરે મીઠી દેખાડો। આવી રીતે જેને જેની મહિમા હોય એ ઝૂંપડી બાંધે ને પણ મીઠી દેખાડે એમ કે એટલે શું છે, જેને જે માન સેવું હોય ને તો બીજું ગૌણ કરે એમ, દાન આપે કે ભાઈ તમે મારું સ્ટેચ્યુ કરો, તમે મારો સન્માન સમારંભ કરો, ખર્ચો બધો હું આપીશ, અને બોર્ડ મારે કે ફલાણા ફલાણા આ બધું કર્યું, કરનાર ફલાણો સમાજ કે ફલાણું મંડળ કે ફલાણી સંસ્થા, અને પૈસા પોતે આપ્યા, તો એ ઓલું ઝૂંપડી બાળે અને મીટી દેખાડવાની વાત છે ઋષિને, ઋષિ મીટી દેખાડી ઝૂંપડી બાળે નાના જેવી વાત છે। હવે એક વાત લીધી છે કે જેનાથી સજીવન મૂર્તિની ઓળખાણ થાય છે એવું જે સમ્યત્વ, તે જીવ સ્વભાવ હોવાથી અંતરદૃષ્ટિનો વિષય છે। આમાં શું લેવું છે, એક વિશેષ વિચાર લીધો છે। સજીવન મૂર્તિ ત્રણ છે, અરિહંત પરમાત્મા, નિર્ગ્રંથ ભાવલિંગી સાધુ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ, અને ત્રીજા ગ્રહસ્થમાં રહેલા સત્પુરુષ. આ ત્રણ સજીવન મૂર્તિ છે. ત્રણેયમાં કોમન ફેક્ટર સમ્યક્ત્વનો છે, બાકી બધું અનકોમન છે. અરિહંત ભગવાન ધ્યાનસ્થ દશામાં છે, મુનિરાજ પંચમહાવ્રત આદિ બાહ્ય પ્રવૃત્તિમાં છે, થોડા ને થોડા અંતર પ્રવૃત્તિમાં છે, સમ્યક દ્રષ્ટિ બિલકુલ બાહ્ય પ્રવૃત્તિમાં દેખાય છે, એનું અંતર પરિણમન કોઈ જોઈ શકે એવી લગભગ પરિસ્થિતિ નથી. પણ સમ્યક્ત્વ ત્રણેયને સરખું છે, જ્ઞાન સરખું નથી, વિતરાગતા સરખી નથી, આત્માનો આનંદ શાંતિ ને સુખ સરખા નથી, પુરુષાર્થ પણ સરખો નથી. સરખું હોય તો એક સમ્યક્ત્વ છે, એટલે સર્વજ્ઞ પણ સમ્યક્ત્વપણે ઓળખાય છે, મુનિરાજ પણ સમ્યક્ત્વપણે ઓળખાય છે, અને જ્ઞાની પુરુષ પણ સમ્યક્ત્વપણે ઓળખાય છે. અને ત્યારે સર્વજ્ઞને સર્વજ્ઞ કહ્યાનું ફળ છે, અથવા ગુરુને ગુરુ તરીકે સ્વીકારવાનું ફળ છે, અને જ્ઞાનીને જ્ઞાની તરીકે સ્વીકારવાનું ફળ છે. ક્યારે? સમ્યક્ત્વપણે ઓળખાય ત્યારે. ફરીથી હવે, કે જેનાથી સજીવન મૂર્તિ મૂર્તિની ઓળખાણ થાય છે, ત્રણમાંથી કોઈ એકની, કોઈ એક જે જેનાથી ઓળખાણ થાય તેનાથી, એવું જે સમ્યક્ત્વ, એ સમ્યક્ત્વથી ઓળખાણ થાય છે, તે જીવ સ્વભાવ હોવાથી. સમ્યક્ત્વ શું છે? જીવનો સ્વભાવ હોવાથી અંતરદૃષ્ટિનો વિષય છે. સમ્યક્ત્વ અંતરદૃષ્ટિ વિના ન ઓળખાય, બાહ્ય દ્રષ્ટિએ ન ઓળખાય. ભલે ને વિતરાગ સર્વજ્ઞ સંપૂર્ણ વિતરાગ છે, જેના બાહ્ય પરિસ્થિતિમાં શંકા કરવાની કોઈ જગ્યા નથી, અવકાશ નથી, એવી નિર્દોષ સ્થિતિમાં એ બિરાજે છે. ધ્યાનસ્થ દશામાં છે ને, એમાં હું દોષ તમે કાઢો? કોઈ એવી એમની મનવચન કાયાની ક્રિયા નથી બહારમાં, અંતરમાં તો છે જ નહીં, પણ બહારમાં પણ એમની મનવચન કાયાની કોઈ એવી ક્રિયા નથી કે તમને એના દોષ કાંઈ દેખાય, એમનામાં દોષ દેખાય એવું કાંઈ છે નથી, છતાં કેમ ઓળખાતા નથી? અંતરદ્રષ્ટિએ એમનું સમ્યક્ત્વ ઓળખાય ત્યારે એ સર્વજ્ઞ ઓળખાય, અને સમ્યક્ત્વ જ્ઞાનીનું ઓળખાય ત્યારે એને સર્વજ્ઞની ઓળખાણ થાય, મુનિની ઓળખાણ થાય. એવું છે, એવું જે સમ્યક્ત્વ છે તે જીવ સ્વભાવ છે અને અંતરદૃષ્ટિનો વિષય છે, તેથી જગતને તેની ઓળખાણ થઈ નથી. કેમ કે જગતના જીવો બાહ્ય દ્રષ્ટિમાન છે. બનાસીદાસ નો લીધો, જિનેશ્વરના લઘુનંદન લીધા, સમ્યક દ્રષ્ટિને જિનેશ્વરના લઘુનંદન કીધા છે, મુનિરાજને જિનેશ્વરના મોટા પુત્ર ગણ્યા છે, અને નાના પુત્ર ગણ્યા છે, નંદન એટલે પુત્ર. જેને મિથ્યાત્મનું નિકંદન કાઢ્યું, એવા જે સમ્યક દ્રષ્ટિ તે જિનેશ્વરના લઘુનંદન છે. શાંત દશા તિનકી પહેચાની, કરે કર જોડી બનારસી વંદન. પ્રાસ મેળવો છે લઘુનંદન નિકંદન વંદન, એ બધો પ્રાસ એમણે મેળવ્યો છે. કાવ્યમાં વાત છે ને, પદમાં વાત છે. શું છે કે જેમ પુત્ર માં પિતાનો અણસાર આવે, જેમ પુત્ર માં પિતાનો અણસાર આવે, અણસાર સમજતે હિન્દી ને?
અંશ મતલબ
सिग्निफिकेंस, जैसे ये जो लड़का इसका बाप जैसा दिखता है तो उसका जो दिखाव है उसको कहते हैं अंसार, हमारे गुजराती में अंसार के स्पेसिफिक वर्ड है गुजराती भाषा ना, तुम्हारे हिंदी में आवे खरु होवे तो एनामा कोई वीरता हो के एनामा कोई ऊंची विशेषता हो ने बात छे। आ तो बाप जेवो बेटो देखाव मां तो एने एम कहेवाय के भाई पुत्रना बाप नो अणसार छे एना
छलक छलक
हे
छलक छलक
અથવા કોઈ એવી રીતે હસતા હોય એમ કેવાય કે બે જણા હસે છે એક સરખો, અને બાપે એમ જ હસે છે, દીકરો પણ એવું જ હસે છે, અથવા નાક નકશા કોઈ હોય એવા રીતે હોય તો એવી રીતે એને અણસાર ગણવામાં આવે છે। એમ જીનેશ્વર જે જીનેન્દ્ર પરમાત્મા છે એનો અણસાર સમય દ્રષ્ટિમાં છે એમ, એટલે એને એને લઘુનંદન કીધા છે, શું એનો અણસાર છે એમાં, એના જેવી દશા નથી ઊંચી પણ એનો અણસાર છે એનામાં, ઝલક છે, ઠીક છે,
હે
જીન કીધા છે તો સમ્યક પ્રકારે એમણે વિષય કષાયના વિભાગ ઉપર જીત મેળવી છે માટે એને જીન કહેવાય, એ તો ગુણ વાચક નામ છે, પહેલાં ફ્રિક્શન થાય છે, અંદર લડાઈ ચાલે છે અને સરવાળે જીતે છે ત્યારે તે જૈન થાય છે, એ જૈન થાય છે એને જીન પણ કહેવામાં આવે છે, કેમ કે એમાં જીનત્વની પ્રાપ્તિ છે, એને જીન એટલા માટે કહેવાય છે કે જીનત્વની પ્રાપ્તિ છે। અને કર્ણાનુયોગના ગ્રંથમાં ગોમઠસારની ટીકા કરતા ટોડરમલજીએ સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં કર્ણલબ્ધિમાં આવેલા જીવને જીન કીધો છે, સમ્યક તો પછી થવાનો છે, થોડીક સેકન્ડો પછી જેને નિર્વિકલ્પ સમ્યક ઉત્પન્ન થવાનું છે એ પહેલા જે પાંચમી કર્ણલબ્ધિમાં આવ્યો, અપૂર્વ કર્ણમાં આવ્યો ત્યારે એને જીન કહ્યા છે। પોતે તો જરા છણાવટ કરે છે વિષયની કે તેને શા માટે તમે જીન કહો છો, પ્રશ્ન ઉઠાયો, આ સ્થળે તમે એને શા માટે જીન કહો છો, તો કે તેને જીનત્વ પ્રાપ્ત કર્યું હોવાથી જીન કહીએ છીએ, જીન પણ પ્રાપ્ત કર્યું છે કરણ લબ્ધિ વાળા જીવે, સમ્યક દ્રષ્ટિને તો પછી દલીલ કરવા નહીં, કરણ લબ્ધિ છે એ ભાવ ભાષણ પછી પુરુષાર્થ સન્મુખતાનો ચાલે ત્યારે છેલ્લી સેકન્ડોમાં આ કરણ લબ્ધિ ઉત્પન્ન થાય છે, એમાં ત્રણ ત્રણ કરણ થાય છે, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ ને ત્રણ કરણ થાય છે ના, ભાવ ભાષણ વચ્ચે તો ગાળો રહીએ, ભાવ ભાષણ થયા પછી કોઈને કલાકો લાગે કોઈને દિવસો લાગે, બહુ મંદ પુરુષાર્થ હોય તો કોઈને બે ચાર મહિના પણ લાગી જાય ભાવ ભાષણ પછી, ત્યારે આ તો છેલ્લી સેકન્ડોનો વિષય છે, અને એવા સૂક્ષ્મ પરિણામો છે કે જે કેવળી ગમ્ય છે, કોઈ સમ્યક દ્રષ્ટિને પોતાને બુદ્ધિ ગમ્ય નથી, કેવળી ગમ્ય પરિણામ છે,
એમ કહેવાય છે કે ભાવ ભાષણ પછી થોડા ટાઈમમાં જ અનુભવ
થાય, હા થોડા ટાઈમમાં એટલે જેવો પુરુષાર્થ, સોગાનીજીને એક દિવસ લાગ્યો, સૌભાગભાઈને અઠવાડિયું લાગ્યું, શું અને કોઈને એથી વધારે સમય પણ લાગવાનો સંભવ છે, કરણલબ્ધ છે એ તો છેલ્લા સેકન્ડોની વાત છે, અને કરણલબ્ધિના પરિણામો પૂરા થતા જ અનંતર સમયે નિર્વિકલ્પ દશા સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે, પછી વચ્ચે કોઈ અંતર નથી સમયનો, એક સમય હે હે એટલે એ એક અમુક યોગ્યતા છે યોગ્યતા છે અને એમાં દર્શનમાં મંદ થયેલો હોય છે, પણ અયથાર્થ પ્રકારે દર્શનમાં યથાર્થ પ્રકારે પણ મંદ થાય અને અયથાર્થ પ્રકારે પણ મંદ થાય. આપણે જે ક્રમ છે, કૃપાળુદેવે જે ક્રમ બોધ્યો છે, એ ક્રમથી આપણે જે ચર્ચા કરીએ છીએ એ યથાર્થ ક્રમ છે દર્શનમોને મંદ કરવાનો. આટલી બીજી રીતે પણ કેટલાક જીવોને મંદ થાય પાછો તીવ્ર થઈ જાય, મંદ થાય પાછો તીવ્ર થઈ જાય, તો એમાં ચાર લબ્ધિઓ આવી જાય છે. મંદ ભાવભાષણ તો ચાર લબ્ધિ પછી આત્મી લબ્ધિ આવ્યા પહેલા છે, એ બાકી જુદો વિષય છે, લબ્ધિ નો વિષય નથી, એ જુદો જ વિષય છે. તેથી જગતને તેની ઓળખાણ થઈ નથી, કેમ કે જગત જીવોને બાહ્ય દ્રષ્ટિ હોય છે. સમયસાર જેવા મહાન પરમાગમો, ખાસ કરીને સમયસાર તો ખાસ, પણ એવા જે મહાન પરમાગમો આચાર્યોએ લખ્યા છે તે મુમુક્ષુ જીવને અંતરદ્રષ્ટિ થવાના હેતુથી રચાયા છે. એની રચના પાછળનો જે મોટિવ છે એ અંતરદ્રષ્ટિ કરાવવાનો છે. પાત્ર જીવને અંતરદૃષ્ટિ સુધી લઈ જવા માટે એમણે એ વાત કરી છે. એમાં નિર્જરા અધિકારમાં એ વાત વિશેષપણે એમણે કરી છે. ઘણા અધિકારોમાં જુદા જુદા પડખેથી, ડિફરન્ટ આસ્પેક્ટ ઉપરથી અંતરદૃષ્ટિનો વિષય લીધો છે. નિર્જરા અધિકારમાં તો બહુ જ સારી શૈલીથી એ વાત લીધી છે. સમયસાર જેવા મહાન પરમાગમો અંતરદૃષ્ટિ થવાના હેતુથી રચાયા છે તેવું મુમુક્ષુને લક્ષ્ય થવું જોઈએ, એ વાત એના ધ્યાનમાં હોવી જોઈએ. સમયસારનો સ્વાધ્યાય કરતા કે અંતરદૃષ્ટિ કરાવવા માટેની વાતો ચાલે છે. બાહ્યદૃષ્ટિમાં મિથ્યાત્વ તીવ્ર થાય છે. બાહ્યદૃષ્ટિવાળા જીવને મિથ્યાત્વ તીવ્ર થાય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અંતરદૃષ્ટિ ખુલે છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અંતરદૃષ્ટિ ખુલે છે અને કૃપાળુદેવે 833માં એમ કહ્યું કે દર્શન મોહનો અનુભાગ ઘટવાથી દ્રવ્યનું યોગ પરિણમે છે. સ્વદ્રવ્યને પરદ્રવ્યને ભિન્ન ભિન્ન જુઓ, એવો જે દ્રવ્યનું યોગ છે એ દર્શનનો અનુભાગ ઘટવાથી પરિણમે છે, તદનુસાર પરિણમન થાય છે.